એકત્ર જ્ઞાનગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સ્વાગત છે. આજે આપણે ઇતિહાસના એક એવા સમયગાળાની વાત કરવાના છીએ જેણે ખરેખર આપણી આજની દુનિયાનો પાયો નાખ્યો.
હા, બિલકુલ.
આપણે ચર્ચા કરીશું સર રિચાર્ડ એવાન્સના પુસ્તક ધ પર્સ્યુટ ઓફ પાવર, યુરોપ 1815 થી 1914 વિશે.
1815 થી 1914 એટલે લગભગ 100 વર્ષ.
હા, અને આ 100 વર્ષમાં યુરોપે, અને એમ કહીએ તો આખી દુનિયાએ, જે બદલાવ જોયો એ અકલ્પનીય હતો.
સાચી વાત છે. તમે જુઓ ને, નેપોલિયનના યુદ્ધો પછી યુરોપ થાકેલો હતું, મુખ્યત્વે ખેતી પર આધારિત રાજા મહારાજાઓનું શાસન.
બરાબર.
અને ત્યાંથી 1914 આવતા સુધીમાં એક ઔદ્યોગિક, શહેરી, વૈશ્વિક શક્તિ બની ગયું. પણ સવાલ એ છે કે આ થયું કઈ રીતે?
હા, એ જ મોટો પ્રશ્ન છે.
અને આ પુસ્તક કહે છે કે આ બધાની પાછળ એક જબરદસ્ત તાકાત હતી, સત્તાની શોધ.
હા,
અને આ સમજવું આજે પણ એટલું જ જરૂરી છે, કારણ કે અત્યારના મુદ્દાઓ જેમ કે રાષ્ટ્રવાદ છે, ટેકનોલોજીનો પ્રભાવ છે, વૈશ્વિક સ્પર્ધા,
હા,
એ બધાના મૂળ ક્યાંક ને ક્યાંક આ સમયગાળામાં છે.
બહુ રસપ્રદ વાત કહી. તો આ પુસ્તક જેમણે લખ્યું છે સર રિચાર્ડ જે ઇવાન્સ, એમના વિશે થોડું જણાવશો? એ ઇતિહાસકાર તરીકે ઘણા જાણીતા છે, નહીં?
અરે, ખૂબ જ. સર રિચાર્ડ ઇવાન્સ બ્રિટનના બહુ જ માનવંતા ઇતિહાસકાર છે. કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં રેજિયસ પ્રોફેસર ઓફ હિસ્ટ્રી જેવા ઉચ્ચ પદ પર રહી ચૂક્યા છે.
ઓ,
અને એમનું સૌથી પ્રખ્યાત કામ તો પેલી 3 ભાગની સિરીઝ છે, ધ થર્ડ રાઇક ટ્રિલોજી, નાઝી જર્મની પર.
હા, એના વિશે સાંભળ્યું છે.
કદાચ એ વિષય પરનું સૌથી વિસ્તૃત અને એમ કહી શકાય કે અધિકૃત કામ ગણાય છે.
અને એમની લખવાની શૈલી, એમના દ્રષ્ટિકોણમાં શું ખાસ છે?
એમની ખાસિયત એ છે કે ઇતિહાસને ફક્ત રાજા રાણીઓ કે યુદ્ધોની તવારીખ નથી ગણતા, એ રાજકારણ, અર્થતંત્ર, સમાજ, સંસ્કૃતિ આ બધાને એક સાથે જોડે છે. અને સૌથી મહત્વનું જે મને બહુ ગમે છે એ છે હિસ્ટ્રી ફ્રોમ બિલો, એટલે કે નીચેથી ઇતિહાસ.
નીચેથી ઇતિહાસ એટલે
કે સામાન્ય માણસના જીવન પર ફોકસ કરવું. દાખલા તરીકે, બિસ્માર્ક શું નિર્ણય લેતા હતા એ તો મહત્વનું છે જ, પણ એ સમયે બર્લિનની ફેક્ટરીમાં કામ કરતા મજૂરની જિંદગી કેવી હતી?
બરાબર.
શહેરમાં કોલેરા ફેલાયો તો સામાન્ય લોકો પર શું અસર થઈ? સ્ત્રીઓ પોતાના હક માટે શું સંઘર્ષ કરી રહી હતી? આ બધું એ એટલી જ ઝીણવટથી બતાવે છે.
એટલે ઇતિહાસ જીવંત લાગે, માત્ર તારીખો અને નામો ના રહે.
ચોક્કસ. આ જ એમની નિપુણતા છે જે આ પુસ્તકને પણ ખાસ બનાવે છે. આટલા મોટા વિષયને આટલી સરળતાથી અને રસપ્રદ રીતે રજૂ કરવો એ કંઈ નાની વાત નથી.
સમજી ગઈ. તો પુસ્તકનો જે મુખ્ય વિચાર છે, સત્તાની શોધ, આ સત્તા એટલે શું સમજવાનું? ખાલી લશ્કરી તાકાત જ?
ના ના, એનાથી ઘણું વધારે. ઇવાન્સની મુખ્ય દલીલ જ એ છે કે આ આખો યુગ 1815 થી 1914 એ સત્તાની બહુપક્ષીય શોધનો યુગ હતો.
બહુપક્ષીય એટલે
કે સત્તાની શોધ અનેક સ્તરે અનેક લોકો કરી રહ્યા હતા. હા, રાજાઓ અને સરકારો તો લશ્કરી અને રાજકીય સત્તા વધારવા મથતા જ હતા, એ તો દેખીતું છે.
હા,
પણ સાથે સાથે નવા ઉદ્યોગપતિઓ, બેન્કરો હતા, એ લોકો આર્થિક સત્તા, પૈસાની તાકાત એના પર ફોકસ કરતા હતા.
ઓકે.
પછી પેલો નવો મધ્યમ વર્ગ ઉભરી રહ્યો હતો, ડોક્ટરો, વકીલો, પ્રોફેસરો, સરકારી અમલદારો.
હા, બુર્જવાજીને કહેવાય.
બરાબર. એ લોકો સામાજિક પ્રતિષ્ઠા અને રાજકીય અધિકારો માટે મથી રહ્યા હતા.
એટલે સમાજના લગભગ દરેક હિસ્સો કોઈને કોઈ રીતે પાવર મેળવવા કે વધારવામાં લાગેલો હતો.
બરાબર. અને એ પણ જુઓ કે જે લોકો પાસે સત્તા હતી જ નહીં, જેમ કે પૂર્વ યુરોપના કરોડો ભૂમિદાસો હતા.
હા,
અમેરિકા અને બીજે ગુલામો હતા, સ્ત્રીઓ હતી, યહૂદીઓ જેવા લઘુમતી સમુદાયો, એ બધા પણ પોતાના હક માટે, મુક્તિ માટે, સમાનતા માટે લડી રહ્યા હતા. એ પણ એક પ્રકારની સત્તાની જ શોધ હતી ને?
સાચી વાત.
એટલું જ નહીં, કલાકારો અને વૈજ્ઞાનિકો પણ સાંસ્કૃતિક અને બૌદ્ધિક પ્રભાવ માટે સ્પર્ધામાં હતા.
હા,
અને આ બધાની ઉપર યુરોપના મોટા દેશો આખી દુનિયા પર પોતાની વસાહતી સત્તા જમાવી રહ્યા હતા.
બાપરે. એટલે આ બધું એક સાથે ચાલી રહ્યું હતું.
હા, એક જ સમય. અને આ બધી અલગ અલગ પ્રકારની સત્તાની ખેંચતાણ એકબીજા પર અસર પણ કરતી હતી.
અચ્છા, એટલે આ પુસ્તક મૂળભૂત રીતે એ સમજાવે છે કે નેપોલિયન પછીનો પેલું શાંત, ખેતી પ્રધાન યુરોપ કઈ રીતે આટલું ગતિશીલ, ઔદ્યોગિક અને શક્તિશાળી બન્યું.
હા,
અને પછી એ જ શક્તિઓ 1914માં એના પોતાના જ વિનાશનું કારણ કેમ બની?
ચોક્કસ. ઇવાન્સની દલીલ જ એ છે કે આ સતત ચાલતી, એકદમ સ્પર્ધાત્મક અને ઘણીવાર હિંસક એવી સત્તાની શોધ જ એ એન્જિન હતું જેણે યુરોપને ધર્મમૂળથી બદલી નાખ્યું. એણે સમાજ, રાજકારણ, વિચારસરણી બધું જ નવેસરથી ઘડ્યું અને આજના વિશ્વનો પાયો નાખ્યો.
અને તમે કહ્યું કે પુસ્તકનું માળખું કાલક્રમિક નથી, પણ વિષય આધારિત છે.
હા, મોટે ભાગે વિષયવાર છે. એનાથી આ જટિલ પ્રક્રિયાના અલગ અલગ પાસાઓને સમજવામાં મદદ મળે છે.
તો ચાલો એ વિષયોમાં જરા ઊંડા ઉતરીએ. શરૂઆત ક્યાંથી કરે છે લેખક? 1815 પછીની પરિસ્થિતિથી.
હા, પુસ્તકનો પહેલો મોટો ભાગ ક્રાંતિના વારસા પર છે. એટલે કે 1815 પછી યુરોપ પર બે મોટી ક્રાંતિઓનો ઓછાયો છે. એક તો ફ્રેન્ચ ક્રાંતિ, જેના રાજકીય વિચારો હજી તાજા છે,
જેમ કે સ્વતંત્રતા, સમાનતા.
બરાબર. અને બીજી છે ઔદ્યોગિક ક્રાંતિ, જેણે અર્થતંત્ર અને સમાજને બદલવાનું શરૂ કરી દીધું છે. પણ જૂના શાસકો, ખાસ કરીને ઓસ્ટ્રિયાના ચાન્સેલર મેટરનિખ જેવા લોકો આ બદલાવથી ડરેલા છે.
હા, એમને તો જૂની વ્યવસ્થા જાળવી રાખવી હતી.
એટલે વિયેના કોંગ્રેસમાં એમણે પ્રયત્ન કર્યો કે બધું પાછું હતું એવું ને એવું થઈ જાય, ઉદારવાદ અને રાષ્ટ્રવાદના નવા વિચારોને દબાવી દેવા. એટલે શરૂઆતથી જ એક ખેંચતાણ છે, સ્થિરતા વિરુદ્ધ બદલાવ.
અને આ બદલાવ લાવવામાં આર્થિક પરિબળોનો ફાળો તો બહુ મોટો હશે, ખરું ને? પેલી ઔદ્યોગિક ક્રાંતિ.
ચોક્કસ. બીજો મોટો વિભાગ આર્થિક એન્જિન પર જ છે. આ કોલસો, લોખંડ અને વરાળ શક્તિનો યુગ છે, અને એમાં પણ રેલવે.
હા, રેલવે તો ક્રાંતિ કરી દીધી હશે.
અરે જબરદસ્ત. એણે અંતર ઘટાડી નાખ્યા. ગામડા અને શહેરો જોડાઈ ગયા. માલસામાનની હેરફેર સસ્તી અને ઝડપી બની. રાષ્ટ્રીય બજારો ઊભા થયા. આખું ભૌગોલિક ચિત્ર જ બદલાઈ ગયું.
વિચાર કરો ક્રિતે.
હા, અને એ કિંમત બહુ મોટી હતી. લાખો લોકો રોજગારી માટે ગામડા છોડીને શહેરો તરફ ભાગ્યા. શહેરો અચાનક મોટા તો થઈ ગયા, પણ ત્યાં રહેવાની હાલત ભયંકર હતી.
ગીચતા, ગંદકી.
હા, ગીચ વસ્તી, ગંદકી, પાણીની અછત, રોગચાળો અને ફેક્ટરીઓમાં કામ કરવાની પરિસ્થિતિ. કલાકોના કલાકો કામ, ઓછો પગાર, જોખમી વાતાવરણ. ગુલામી જેવી જ હાલત હતી ઘણા લોકો માટે. અને આમાંથી એક નવો સામાજિક વર્ગ ઊભો થયો, પ્રોલેતારિયાત, એટલે કે ઔદ્યોગિક કામદાર વર્ગ. એમનું જીવન એટલે સંઘર્ષ.
તો આ આર્થિક અને સામાજિક ઉથલપાથલ વચ્ચે સમાજનો મુખ્ય ચહેરો કોણ બની રહ્યું હતું? કોના હાથમાં શક્તિ આવી રહી હતી?
અહીં આવે છે ત્રીજો મુદ્દો, સામાજિક તાણાવાણા. અને આ યુગમાં જે વર્ગ સૌથી વધુ આગળ આવ્યો તે હતો બુર્જવા, એટલે કે મધ્યમ વર્ગ.
હા, પેલો બેન્કરો, ઉદ્યોગપતિઓ, ડોક્ટરો, વકીલોનો વર્ગ.
બરાબર. એમના મૂલ્યો જેમ કે સખત મહેનત કરવી, પૈસા કમાવા, શિક્ષણ મેળવવું, વ્યક્તિગત સફળતા પર ભાર મૂકવો, આ બધું ધીમે ધીમે સમાજ પર હાવી થવા લાગ્યું. એમની સરખામણીમાં જૂની જમીનદાર કુલીનશાહીનું મહત્ત્વ ઘટતું ગયું.
અને અહીં પણ પેલો નીચેથી ઇતિહાસ જોવા મળતો હશે.
ચોક્કસ. ઇવાન્સ ખાલી ભવ્ય મહેલોની વાત નથી કરતા. એ શહેરોની ગંદી ગલીઓ, ત્યાં રહેતા ગરીબ લોકોનું જીવન, ટાઇફોઇડ અને કોલેરા જેવી બીમારીઓનો પ્રકોપ, મજૂરોના પોતાના હક માટેના નાના નાના શરૂઆતના પ્રયાસો, આ બધું બહુ જીવંત રીતે વર્ણવે છે. કુટુંબની રચના, સ્ત્રી પુરુષના રોલ, એ પણ બદલાઈ રહ્યા હતા.
આ બધાની વચ્ચે જે લોકો સદીઓથી દબાયેલા હતા, જેમની પાસે કોઈ સત્તા નહોતી, એમનું શું થયું? શું એમનામાં પણ કોઈ જાગૃતિ આવી?
હા, બિલકુલ. અને એ વાત આવે છે મુક્તિની કૂચ નામના વિભાગમાં. આ ખરેખર શક્તિહીન લોકો દ્વારા સત્તા, એટલે કે પોતાના અધિકારો અને સ્વતંત્રતા મેળવવાની કોશિશ હતી.
દાખલા તરીકે,
સૌથી મોટું ઉદાહરણ તો પૂર્વ યુરોપમાં, ખાસ કરીને 1861માં રશિયામાં કરોડો ભૂમિદાસોને બંધનમાંથી મુક્ત કરવામાં આવ્યા. એ બહુ મોટી ઘટના હતી.
હા, એ તો ઇતિહાસ બદલી નાખનારી ઘટના હતી.
પછી અમેરિકામાં ગૃહયુદ્ધ થયું અને ગુલામી પ્રથા નાબૂદ થઈ. યુરોપના ઘણા દેશોમાં યહૂદીઓને કાયદાકીય સમાનતા મળી, જોકે સામાજિક ભેદભાવ તો ચાલુ જ રહ્યો.
અને સ્ત્રીઓ?
હા, આ જ સમયગાળામાં નારીવાદી ચળવળના બીજ રોપાયા. સ્ત્રીઓ શિક્ષણ મેળવવા માટે, સંપત્તિ પર અધિકાર માટે અને ધીમે ધીમે મત આપવાના અધિકાર માટે પણ સંગઠિત થવા લાગી. એટલે આ ખરેખર મુક્તિ અને સંઘર્ષનો બંનેનો યોગ હતો.
રાજકીય, સામાજિક, આર્થિક, આટલા બધા ફેરફાર, તો લોકોના વિચારો, એમની માન્યતાઓ, સંસ્કૃતિ એના પર શું અસર થઈ?
એ પણ બહુ રસપ્રદ પાસું છે જે ભાવના અને શ્રદ્ધાનો યુગ વિભાગમાં ચર્ચાયું છે. શરૂઆતમાં 19મી સદીની શરૂઆતમાં રોમાન્ટિકવાદનો બહુ પ્રભાવ હતો.
હા, પેલું લાગણી, પ્રકૃતિ, વ્યક્તિગત અનુભવ પર ભાર મૂકતું આંદોલન.
બરાબર. બીજી બાજુ ધર્મ હજુ પણ કરોડો લોકોના જીવનનો અભિન્ન ભાગ હતો, પણ સાથે સાથે શહેરીકરણ, શિક્ષણ અને વિજ્ઞાનના વિકાસને કારણે ધર્મનિરપેક્ષતાનો વિચાર પણ ફેલી રહ્યો હતો.
અને પછી ડાર્વિન આવ્યા.
હા, ચાર્લ્સ ડાર્વિન અને એમનો ઉત્ક્રાંતિવાદનો સિદ્ધાંત. એણે તો પરંપરાગત ધાર્મિક માન્યતાઓ પર સીધો જ સવાલ ઊભો કર્યો, એટલે વિજ્ઞાન અને શ્રદ્ધા વચ્ચેનો સંઘર્ષ વધારે તીવ્ર બન્યો.
આટલા બધા ફેરફારો પછી રાજકીય વ્યવસ્થા સ્થિર કઈ રીતે રહી શકે? સરકારોમાં પણ ક્રાંતિ આવી હશે ને?
ચોક્કસ આવી. સરકારમાં ક્રાંતિ નામનો વિભાગ આ જ સંઘર્ષની વાત કરે છે. એક તરફ જૂની રૂઢિચુસ્ત વ્યવસ્થા હતી જે સ્થિતિ જાળવી રાખવા માંગતી હતી,
અને બીજી તરફ
ઉદારવાદ, વધુ સ્વતંત્રતા, બંધારણીય શાસન અને રાષ્ટ્રવાદ, પોતાના રાષ્ટ્ર માટે ગૌરવ, સ્વનિર્ણયનો અધિકાર ની નવી જોરાવર શક્તિઓ હતી.
અને આ સંઘર્ષનું પરિણામ શું આવ્યું?
આ સંઘર્ષનો ચરમસીમાનો બિંદુ હતો 1848નું વર્ષ. એ વર્ષે તો જાણે આખા યુરોપમાં આગ લાગી.
પ્રજાઓનો વસંત, સ્પ્રિંગ ટાઈમ ઓફ ધ પીપલ્સ.
હા, ફ્રાન્સ, જર્મની, ઓસ્ટ્રિયા, ઇટલી, હંગરી, લગભગ બધે જ લોકો રસ્તા પર ઉતરી આવ્યા. બંધારણની માંગણી, પ્રેસની સ્વતંત્રતા, રાષ્ટ્રીય એકતા અને સ્વતંત્રતા, અનેક માંગણીઓ હતી.
પણ એ ક્રાંતિઓ તો મોટાભાગે દબાવી દેવામાં આવી હતી ને?
હા, મોટાભાગે શાસકોએ લશ્કરી બળથી એને કચડી નાખી. પણ ઇવાન્સ કહે છે કે ભલે નિષ્ફળ ગઈ, 1848 એક ટર્નિંગ પોઈન્ટ હતો.
કઈ રીતે?
એક તો એણે જૂની રાજાશાહી વ્યવસ્થાનો જે એક ધાર્યો પ્રભાવ હતો એ તો તોડી નાખ્યો. બીજું, પહેલીવાર જનતાની રાજકીય શક્તિનો અહેસાસ થયો. અને ત્રીજું, ક્રાંતિની નિષ્ફળતામાંથી ઘણા નેતાઓએ શીખ્યા કે ખાલી આદર્શોથી કામ નહીં ચાલે, સત્તા મેળવવા અને ટકાવી રાખવા માટે વ્યવહારુ, કડક અને ક્યારેક નિર્દય પણ બનવું પડશે.
એટલે જ પેલી રિયલ પોલિટિકની શરૂઆત થઈ.
બરાબર. આદર્શવાદને બદલે રાષ્ટ્રીય હિત અને શક્તિના સમીકરણો પર આધારિત રાજકારણ.
અને આ રિયલ પોલિટિકનો સૌથી મોટો ઉપયોગ કદાચ રાષ્ટ્રોના નિર્માણમાં થયો, નહીં? ઇટાલી અને જર્મની.
એકદમ સાચું. સાતમો વિભાગ છે રાષ્ટ્રોનું ઘડતર. 1848 પછીના લગભગ 20 વર્ષમાં યુરોપનો નક્કશો બદલાઈ ગયો. ઇટાલી, જે સદીઓથી નાના નાના રાજ્યોમાં વહેંચાયેલું હતું, એ ખેવૂર અને ગેરીબાલ્ડી જેવા નેતાઓના પ્રયાસોથી એક થયું.
અને જર્મની.
અને એનાથી પણ મોટી ઘટના હતી જર્મનીનું એકીકરણ. પ્રશિયાના ચાન્સલર ઓટો વોન બિસ્માર્કે લોખંડ અને લોહીની નીતિ અપનાવી. એમણે ડિપ્લોમસી અને 3 યુદ્ધો દ્વારા જર્મન ભાષી રાજ્યોને એક કરીને શક્તિશાળી જર્મન સામ્રાજ્ય બનાવ્યું.
અને અહીં રાષ્ટ્રવાદનું સ્વરૂપ પણ બદલાયું એમ પુસ્તક કહે છે.
હા, એ બહુ મહત્વનો મુદ્દો છે. શરૂઆતમાં રાષ્ટ્રવાદ ઉદારવાદીઓ અને ક્રાંતિકારીઓ સાથે જોડાયેલો હતો, લોકોની ઈચ્છા, સ્વતંત્રતાનો વિચાર. પણ હવે ખાસ કરીને બિસ્માર્ક જેવા નેતાઓના હાથમાં એ રાજ્ય નિયંત્રિત, લશ્કરી તાકાત અને રાષ્ટ્રીય ગૌરવ સાથે જોડાઈ ગયો. એ લોકોને એક કરવા અને દેશને શક્તિશાળી બનાવવા માટેનું એક સાધન બની ગયો.
તો આ નવા શક્તિશાળી એક થયેલા રાષ્ટ્ર રાજ્યોએ પછી શું કર્યું? એમની નજર યુરોપની બહાર ગઈ.
એટલે કે સામ્રાજ્યવાદ. ખાસ કરીને 1880 પછીના દાયકાઓમાં તો જાણે યુરોપિયન દેશો વચ્ચે સ્પર્ધા લાગી ગઈ, આફ્રિકા અને એશિયાના કયા પ્રદેશ પર કોણ કબજો કરે.
સ્ક્રેમ્બલ ફોર આફ્રિકા.
હા, આ નવા સામ્રાજ્યવાદ પાછળ ઘણા કારણો હતા. આર્થિક તો ખરા જ, કાચો માલ જોઈએ, પોતાની ફેક્ટરીઓમાં બનેલો માલ વેચવા માટે નવા બજારો જોઈએ.
બરાબર.
પણ સાથે સાથે વ્યૂહાત્મક કારણો હતા. બીજા દેશો કરતાં આગળ રહેવું રાષ્ટ્રીય પ્રતિષ્ઠાનો સવાલ હતો, અને એક ખતરનાક વિચારધારા પણ હતી, સામાજિક ડાર્વિનવાદ અને જાતિવાદ.
એટલે કે અમે ગોરાઓ શ્રેષ્ઠ છીએ અને બીજી પ્રજાઓ પર રાજ કરવાનો અમારો હક છે, એવું કંઈક.
હા, કંઈક એવું જ. અને ઇવાન્સ એ પણ દર્શાવે છે કે ઘણીવાર સામ્રાજ્યવાદ એ દેશની અંદરની સમસ્યાઓ, જેમ કે આર્થિક મંદી કે કામદાર વર્ગનો અસંતોષ, એના પરથી લોકોનું ધ્યાન બીજે દોરવાનું એક સાધન પણ બનતું હતું.
તો આટલી બધી શક્તિ ભેગી થઈ, ઔદ્યોગિક, લશ્કરી, રાષ્ટ્રવાદી, સામ્રાજ્યવાદી, આ બધાનું પરિણામ શું આવ્યું? આ બધું ક્યાં લઈ ગયું યુરોપને? કયા પરિબળો હતા મુખ્ય?
એક તો યુરોપ બે કટ્ટર લશ્કરી જૂથોમાં વેચાઈ ગયું હતું, બીજું દેશો વચ્ચે શસ્ત્રોની ભયંકર હોડ લાગી હતી, ખાસ કરીને બ્રિટન અને જર્મની વચ્ચે નૌકાદળની સ્પર્ધા. ત્રીજું સામ્રાજ્યવાદી હિતો સતત ટકરાતા હતા. ચોથું રાષ્ટ્રવાદ હવે અત્યંત આક્રમક બની ગયો હતો, ખાસ કરીને બાલ્કન પ્રદેશમાં જ્યાં અલગ અલગ પ્રજાઓ ઓટોમન અને ઓસ્ટ્રો હંગેરિયન સામ્રાજ્યમાંથી મુક્ત થવા માંગતી હતી.
અને દેશોની અંદર પણ તણાવ હતો.
હા, ઘરેલું રાજકારણમાં પણ અસ્થિરતા હતી. એટલે ઇવાન્સ કહે છે કે યુરોપે પોતે જ એવી જટિલ તણાવભરી અને અસ્થિર વ્યવસ્થા ઊભી કરી દીધી હતી કે એક નાની સરખી ચિનગારી જેવી કે 1914માં સારાએવોમાં આર્કિડ્યુકની હત્યા આખા યુરોપને ભડકે બાળવા માટે પૂરતી હતી.
ખરેખર આ તો બહુ જ વ્યાપક અને ઊંડો અભ્યાસ છે. જો આમાંથી આપણે મુખ્ય વિષયો કે સંદેશાઓ તારવવા હોય તો કયા કહી શકીએ?
મને લાગે છે પહેલો અને સૌથી મુખ્ય સંદેશ તો એ જ છે કે સત્તા ક્યારે એક જ પ્રકારની નથી હોતી. લશ્કરી, આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક એના સ્વરૂપો અનેક છે અને સમાજના દરેક સ્તરે, દરેક ક્ષેત્રમાં એની શોધ ચાલતી જ રહે છે.
હા, એ તો આજે પણ એટલું જ સાચું છે. રાજકીય સત્તા સિવાય પણ કેટલી બધી સત્તાઓ છે, ટેક કંપનીઓ, મીડિયા.
બરાબર. બીજો મુદ્દો છે પેલી બેવડી ક્રાંતિ, ફ્રેન્ચ અને ઔદ્યોગિકનો લાંબા ગાળાનો પ્રભાવ. એમના વિચારો અને એમણે લાવેલા ભૌતિક ફેરફારોએ આકરી સદીને ઘડી અને આપણને પણ, જેમ આજે કદાચ ડિજિટલ ક્રાંતિ ઘડી રહી છે.
ત્રીજું હું કહીશ કે બુર્ઝવા એટલે કે મધ્યમ વર્ગનો ઉદય અને એમના મૂલ્યોનું વર્ચસ્વ. આજે પણ સમાજમાં સફળતા, મહેનત, શિક્ષણ વિશેના જે વિચારો છે એના મૂળ ક્યાંક ને ક્યાંક ત્યાં છે. આપણે ભારતમાં પણ નવા મધ્યમ વર્ગના ઉદયની અસરો જોઈ રહ્યા છીએ.
ચોથું અને આજના સમયમાં ખૂબ જ પ્રસ્તુત એ છે રાષ્ટ્રવાદનું ઉત્ક્રાંતિ. કેવી રીતે એક વિચાર જે મુક્તિ અને સ્વનિર્ણય સાથે શરૂ થયો હતો તે ધીમે ધીમે રાજ્ય નિયંત્રિત, આક્રમક અને બીજા સમુદાયો પ્રત્યે અસહિષ્ણુ બની શકે છે. આ સમજવું બહુ જરૂરી છે.
હા, બિલકુલ. અને પાંચમો મુદ્દો પેલો વિવાદાસ્પદ મુક્તિનો. ઇતિહાસ બતાવે છે કે આઝાદી અને અધિકારો માટે લડવું પડે છે એ સહેલાઈથી નથી મળતા, અને મળ્યા પછી પણ ઘણીવાર અધૂરા રહે છે અથવા તો નિયંત્રણના નવા સ્વરૂપો ઊભા થઈ જાય છે.
જેમ કે ઔદ્યોગિક મજૂરી કે પછી વસાહતી શાસન. ભારતમાં પણ સામાજિક ન્યાય અને સમાનતા માટેના સંઘર્ષો આ વાતની યાદ અપાવે છે. અને છેલ્લે કદાચ વર્ચસ્વનો વિરોધાભાસ. યુરોપે દુનિયા પર રાજ કર્યું પણ એની પોતાની અંદરની સ્પર્ધાઓ અને દુશ્મનાવટ જ એના પતનનું કારણ બની. અને હા, ઇવાન્સની પદ્ધતિ મોટા નિર્ણયો અને સામાન્ય લોકોના જીવનને જોડવાની વાત, એ પણ મહત્વની છે.
આ પુસ્તકમાં કેટલાક વિચારો એટલા સચોટ છે કે મનમાં ઘર કરી જાય. આપણે સીધા ઉત્તરણો નથી લેતા પણ એના સારરૂપ વિચારો પર વાત કરીએ. પહેલો વિચાર, 19મી સદી સુખની શોધ દ્વારા નહીં પણ સત્તાની શોધ દ્વારા વ્યાખ્યાયિત થઈ હતી, જે સમગ્ર સમાજમાં પ્રસરેલી હતી. આનો શું મતલબ કાઢી શકાય?
આનો સીધો મતલબ એ છે કે એ યુગની મુખ્ય પ્રેરણા, ડ્રાઇવિંગ ફોર્સ, એ સુખ કે શાંતિ નહોતી પણ શક્તિ મેળવવાની, પોતાનો પ્રભાવ વધારવાની, નિયંત્રણ કરવાની ઈચ્છા હતી. અને આ ઈચ્છા ખાલી રાજાઓ કે નેતાઓમાં નહોતી પણ ઉદ્યોગપતિઓ, મધ્યમવર્ગ, કામદારો, સ્ત્રીઓ, રાષ્ટ્રો બધામાં હતી. આ એક સાર્વત્રિક વૃત્તિ હતી જેણે યુગને આકાર આપ્યો.
બરાબર. બીજો વિચાર 1848ની ક્રાંતિઓ વિશે છે. 1848ની ક્રાંતિઓ એ વળાંક હતો જ્યાં આધુનિક ઇતિહાસ વળવામાં નિષ્ફળ ગયો, પરંતુ તેના પડછાયા ક્યારેય દૂર થયા નહીં, ભવિષ્યને આકાર આપ્યો. નિષ્ફળતા છતાં આટલો બધો પ્રભાવ?
હા, કારણ કે ભલે એ ક્રાંતિઓ તાત્કાલિક સફળ ના થઈ પણ એમણે જૂની વ્યવસ્થાને મૂળમાંથી હલાવી દીધી. એમણે બતાવી દીધું કે જનતાની શક્તિને અવગણી શકાય નહીં, અને એમની નિષ્ફળતાએ જ રાજકારણને વધુ વાસ્તવિક, વધુ કઠોર બનાવ્યું, પેલી રિયલ પોલિટિક. એટલે એના પડછાયા, એની અસર લાંબા સમય સુધી રહી.
ત્રીજો વિચાર સામ્રાજ્યવાદને ઘરેલું મુદ્દાઓ સાથે જોડે છે. સામ્રાજ્યવાદે આંતરિક ચિંતાઓ અને દુશ્મનાવટને બાહ્ય સ્વરૂપ આપ્યું, એટલે કે વસાહતો જીતવી એ ખાલી આર્થિક લાભ માટે જ નહોતું.
બિલકુલ નહીં. ઘણીવાર એ દેશની અંદર ચાલતા તણાવ, જેમ કે ગરીબી, બેરોજગારી, વર્ગ સંઘર્ષ, એના પરથી લોકોનું ધ્યાન હટાવવા માટે પણ હતું. રાષ્ટ્રીય ગૌરવ વધારવા, બીજી શક્તિઓ સાથે સ્પર્ધા કરવા, આ બધા હેતુઓ પણ હતા. એટલે એના કારણો ઘણા જટિલ થતા.
અને ચોથો અને કદાચ સૌથી વધુ વિચારવા જેવો, યુરોપે અભૂતપૂર્વ શક્તિનું નિર્માણ કર્યું, પરંતુ તેના નિર્માણના ઘટકોએ જ યુદ્ધ માટેનું મશીન બનાવ્યું. આ તો કેવો વિરોધાભાસ!
હા, અને આ જ એ યુગની સૌથી મોટી ટ્રેજેડી છે. જે વસ્તુઓએ યુરોપને શક્તિશાળી બનાવ્યું, એની ઔદ્યોગિક તાકાત, એનો રાષ્ટ્રવાદ, એની લશ્કરી ક્ષમતા, એની જોડાણ પ્રણાલી, એ જ બધી વસ્તુઓ ભેગી મળીને એને એકબીજા સામે લડાવી મારવા માટેનું કારણ પણ બની. શક્તિના નિર્માણમાં જ એના વિનાશના બીજ રોપાયેલા હતા.
તો આ બધી ઐતિહાસિક વાતોમાંથી આજના આપણા જીવન માટે, આપણા સમાજ માટે શું ઉપયોગી છે? શું શીખી શકીએ આપણે?
ઘણું બધું શીખી શકીએ. પહેલું તો, આજે આપણે જે રાષ્ટ્રવાદ અને લોકપ્રિયતાવાદનો ઉદય જોઈ રહ્યા છીએ, એના મૂળ સમજવા માટે 19મી સદીના ઇતિહાસને જોવો પડે. એ કઈ રીતે વિકસ્યો, એના કયા સ્વરૂપો હતા.
હા,
બીજું, વૈશ્વિકીકરણ કંઈ આજકાલની વાત નથી. 19મી સદીમાં પણ વેપાર, લોકોનું સ્થળાંતર, વિચારોનું આદાનપ્રદાન મોટા પાયે થતું હતું, અને ત્યારે પણ એની સામે પ્રતિક્રિયાઓ હતી.
મને તો પેલી ઔદ્યોગિક ક્રાંતિ અને આજના ટેકનોલોજીકલ બદલાવ, જેમ કે AI અને ઓટોમેશન, એની વચ્ચે બહુ સમાનતા દેખાય છે. નોકરીઓ જશે કે નવી આવશે, શહેરો પર શું અસર થશે, અસમાનતા વધશે, આ બધા પ્રશ્નો ત્યારે પણ હતા, આજે પણ છે. કદાચ ઇતિહાસ આપણને કંઈક રસ્તો બતાવી શકે.
ચોક્કસ. એ જ રીતે 19મી સદીમાં થયેલા સામાજિક ન્યાય માટેના સંઘર્ષો, ગુલામી વિરુદ્ધ, સ્ત્રીઓના અધિકારો માટે, મજૂરોના હક માટે, એ આપણને યાદ અપાવે છે કે પરિવર્તન માટે સતત સંગઠિત પ્રયાસો કરવા પડે છે. અને હા, મોટી શક્તિઓ વચ્ચેની સ્પર્ધા કેટલી ખતરનાક બની શકે છે અને સંઘર્ષ ટાળવા માટે વાતચીત અને સમજદારી કેટલા જરૂરી છે, એ પણ આ ઇતિહાસ શીખવે છે.
તો આટલી લાંબી અને ઊંડી ચર્ચા પછી આ પુસ્તકનો ને આ યુગનો મુખ્ય સાર શું ગણી શકાય? સૌથી મોટો બોધપાઠ?
મુખ્ય બોધપાઠ મારા મતે એ છે કે આપણું આધુનિક વિશ્વ, આપણી સરકારો, આપણું અર્થતંત્ર, આપણા વિચારો, આપણા સમાજનું બંધારણ, આ બધું જ 19મી સદીની પેલી બહુમુખી સત્તાની શોધમાંથી જ ઉભરી આવ્યું છે. બીજું, પ્રગતિ હંમેશા એક સિક્કાની બે બાજુ જેવી હોય છે. નવી ટેકનોલોજી આવે, આર્થિક વિકાસ થાય, સ્વતંત્રતા વધે, એ સારું છે, પણ એની સાથે જ નવી અસમાનતાઓ, શોષણના નવા રસ્તાઓ અને સંઘર્ષ અને વિનાશની નવી શક્યતાઓ પણ આવે છે. સત્તાની શોધ જો એને યોગ્ય દિશા અને નિયંત્રણ ના મળે તો એ ખતરનાક બની શકે છે.
મારા માટે વ્યક્તિગત રીતે સૌથી વધુ આશ્ચર્ય એ વાતનું થયું કે રાષ્ટ્રવાદ, જે શરૂઆતમાં મુક્તિ અને એકતાના વિચાર સાથે જોડાયેલો હતો, તે આટલી ઝડપથી કેવી રીતે આક્રમક અને બીજાઓ પ્રત્યે શંકા રાખનારો બની ગયો. અને બીજું, પેલો નીચેથી ઇતિહાસ જોવાનો દ્રષ્ટિકોણ સામાન્ય લોકોના અનુભવો અને સંઘર્ષોને ઇતિહાસના કેન્દ્રમાં લાવવાથી આખી વાત કેટલી અલગ અને વધુ માનવીય લાગે છે.
અને હું શ્રોતાઓ માટે એક વિચાર મૂકીને જવા માંગીશ. જો 19મી સદીની સત્તાની શોધ, જે ઔદ્યોગિક રાષ્ટ્રવાદી વસાહતી હતી, એ આપણને પ્રથમ વિશ્વયુદ્ધ તરફ લઈ ગઈ, તો આપણી 21મી સદીની સત્તાની શોધ, જે કદાચ ડિજિટલ દુનિયામાં છે, માહિતીના નિયંત્રણમાં છે, પર્યાવરણીય સંસાધનો પરના કબજામાં છે, એ કયા નવા સ્વરૂપો લઈ રહી છે અને એ આપણને ક્યાં લઈ જઈ શકે છે, આના પર આપણે સૌએ વિચારવું રહ્યું.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આલ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.